તારીખ 27/4/1997 થી તારીખ 8/5/1997 સુધી પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 97.
તો સત્સંગ નહીં કરતે વો ભી સબ પ્રકાર કે પ્રતિબંધ હૈ ઉસકો તો કુછ નહીં મિલતા ક્યું તો તો કુછ માલ તો કિંમત ચુકાતા ને જબ હમને કિંમત ચુકાઈ હૈ કે ચલો સત્સંગ કે લિયે આગ્રા છોડ દિયા સબ સબન કો ગૌણ કર દિયા સબ ગૌણ કર દિયા ફિર માલ તો નહીં લેના એસા ક્યું કરના જિસને કુછ ત્યાગ નહીં કિયા હો ઉસને તો કુછ કિંમત નહીં ચુકાઈ લેકિન જો ત્યાગ કરકે આયે ઉનકો તો માલ લેના જરૂરી હૈ વો ક્યું છોટી મોટી બાત મે ફાલતુ કા અપના યે તો ક્યા હૈ કે ધૂલ લેના ઓર સોના દેના યે બાત હોગી અબ જો સમય જાતા હૈ ઓર હમ લોગ કામ નહીં કરતે તો હમ ક્યા લેતે હૈ ઓર ક્યા દેતે હૈ કે સોના તો દે દેતે હૈ ઓર ધૂલ ઇકઠ્ઠી કરતે હૈ ક્યા બાત મૃત્યુ કા ભય લગતા હૈ તુમકો ભય ગલત હૈ ऐसा कोई मृत्यु होता नहीं है और वैसा मृत्यु होता है वो भी आत्मा का तो होता ही नहीं हम लोग तो जहाँ भी जाएंगे अपना काम चालू रखेंगे चालू कर देंगे भावना लेके जा रहे हैं आत्मा कल्याण के तो कहीं भी होंगे अपना काम चालू कर देंगे वहाँ चालू कर देंगे સચી વાત હૈ સચી વાત હૈ જી લગતા અચ્છા ઠીક બેચારા કોઈ ભૂત હોય ને તો ઓમ સ્વાહા માં ભગને લગ જાતા હૈ મર ગયા इसका मतलब क्या हुआ कि हमने उसको जला दिया किसको भूत को जला दिया वाई नहीं सकता वो तो जल गया बेचारा
वैसे आपने ऐसा भी बोला था एक्चुअली में तो वो होती नहीं है
होती नहीं
वैसे उस विज्ञान दीपिका में फोटो दिया ना कि वो आदमी होता है वो डूब रहा होता है वेल में और वहाँ पर पूरा नीचे परिभ्रमण होता है और देव उसको बुला रहे तो वो मैंने दो तीन बार देखी तो मुझे अंदर में ऐसा लगता है कि वैसे ही आप हम लोग को ऊपर जाने के लिए बुलाते हैं पर हम लोग अंदर ऐसा सोचते कि थोड़ा सुख ले लेंगे थोड़ा सुख ले लेंगे उतने में
ऐसा ही संसार में
ફેરફાર
કરીને ટાઈમ તો ખોટો જ જાય છે, ટાઈમ તો બરબાદ જ જાય છે, નુકસાન થાય તો વધારે થાય, વધારાનું બે નુકસાન, ટાઈમ નું અને સત્સંગ નું. ડર નિકલ ગયા તો જ્યાં જ્યાં ભૂત હોતા સામા જાને લગે, આમ રાત કો 12 બજે કે ચલો અમુકો માં જા રહા હે, દેખે તો સહી કાં ભૂત હે, કુછ નહીં. હા તો બહાદુરી સે જાતે થે, વહાં અંધેરે મેં જાતે થે રાત કો 12 બજે, તો જાકે આકે સબકો બતાતે થે કે વહાં કુછ નહીં, હમ જાકે આયે હૈ, કોઈ ડરના નહીં, હમ તો નહીં ડરતે, કિસી કો ભી નહીં ડરના હૈ, સબ ગપસપ હૈ.
આત્મજાગૃતિ
તો 15 તારીખે નીકળે
છે,
કયા મહિના?
એક વાસ્તવિકતા જે આપે છે ને, એક વાસ્તવિકતા એની હેઠળ ભવ ભ્રમણ નો ભય એમ કરીને ગુરુદેવ નું પ્રવચન આપ્યું છે. ખુબ સરસ પ્રવચન, જે આપણે જે વાત ચાલે છે ડિટો ટુ ડિટો એવી રીતે વાત
આપે
છે. આપણે વાત કરી તમે એક વાર વાત કરી વાંચ્યું હતું, ગયા મહિનામાં અમે લોકો વાંચ્યું હતું વાસ્તવિક ઉમરાણામાં ગુરુદેવશ્રી નું પ્રવચન થયેલું છે, એમાંથી લીધું છે.
ગુરુદેવે વાત તો બધી કરી છે,
જે કૃપાદેવે જે ક્વેશ્ચન પૂછ્યો છે ને, એ ક્વેશ્ચન આમાં એવી રીતે કેટલી વખત પૂછ્યો ગુરુદેવ, 195 માં જે પહેલો પ્રશ્ન જે છે ને, એ સ્ટોન માં કેટલી વખત પ્રશ્ન આવ્યો જાણો, ગુરુદેવ પ્રશ્ન પૂછ્યો છે, સેમ પ્રશ્ન. એક ઠેકાણે તો બહુ રાતે સાંઠાણા ઉડી ગઈ છે કે તને તારા આત્મ સ્વરૂપ પ્રત્યે પ્રેમ છે, કે તને બૈડી છોકરાના પુત્ર પુત્રી પ્રત્યે પ્રેમ છે. પણ વિચાર તો કરો કે તને વિચાર સ્વરૂપ પ્રત્યે પ્રીતિ છે કે તારા બૈડી છોકરા પ્રત્યે પ્રીતિ છે, એક સાથે એક વાક્ય માં લીધું છે, એક જ વાક્યમાં બે વાત મૂકી દીધું.
નિકાલ દિયા પટ્ટા
તો અંદર મેં એક બાર બાર એસી નીચે ઉઠા થા કે હમે કિસી ભી ઉદય સે આદમી માનના હે, કિસી ભી ઉદય સે હમે આદના નહીં હે,
આદના નહીં,
કે સારી ઉદય આ જાય, હમે
કોઈ પણ ઉદય આવે હરવું નથી હે,
તો હમે અપના કામ ભક્તિ માં તો કરવા સુવિના નહીં, કોઈ માણસ કો દ્વારા મળી વાળા નહીં.
બીજું બધું ધર્મની આપણે વાત કરીને છેલ્લે પછી નિષ્કર્ષ શું માટે વૈશ્ય આવા પ્રયોજનભૂત છે એમ જીવને સમજાયું હોય, એનું લાગ્યું બી હોય, પણ જો એ વાતને પોતે અમલીકરણમાં ન લઈ આવે તો એ જે પ્રયોજનભૂત વાતની જે પોતાને સમજણ થઈ એ પરલક્ષમાં જાય છે ને?
પરલક્ષ હોય તો જ એમ થાય,
નહીં તો અમલીકરણમાં સીધી આવી જાય.
સ્વલક્ષ હોય તો અમલીકરણમાં. એક દિવસ સ્વાધ્યાયમાં એક વાત ચાલી હતી આવી હતી કે જીવને અનાદિ પરલક્ષ છે એનું મૂળ કારણ શું? ઉપરમાં સુખ બુદ્ધિ છે એટલે પરલક્ષ છે, અને પરલક્ષ હોવાથી અગિયાર અંગનું જ્ઞાન પણ નિષ્ફળ જાય છે અને સત્સંગ આદિ સાધન પણ નિષ્ફળ જાય છે. તો એનો અર્થ શું થયો કે સ્વરૂપમાં જો સુખ બુદ્ધિ થાય તો સ્વલક્ષ્ય પરિણામ ચાલે, તો મોક્ષ માર્ગ સુધી પહોંચાય. સ્વલક્ષ છે એની શરૂઆત ક્યારે થાય? કે પૂર્ણતાનું લક્ષ્ય થાય ત્યારે. આમ તો વેદના આવે ત્યારથી થોડી શરૂઆત થાય છે, પણ વેદના છે એ તો પૂર્ણતાના લક્ષ સાથે જોડાયેલી વાત છે. એટલે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત અનુસાર સ્વલક્ષ શરૂ થાય છે, પણ એ પૂરેપૂરું સ્વરૂપ લક્ષ ત્યાં નથી. ત્યાં આત્મકલ્યાણનું લક્ષ છે, પૂર્ણ શુદ્ધ થવાનું લક્ષ છે, અને યથાર્થ હોય તો સ્વરૂપ પ્રાપ્તિની ભાવના પણ બળવાન હોય. એટલે બધી સ્વરૂપ લક્ષ્ય વિચારણા ચાલે, સ્વરૂપ પ્રાપ્તિની અથવા આત્મકલ્યાણના લક્ષ્ય વિચારણા ચાલે, એને સુવિચારણા કહીએ. જો પ્રગટે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન. પછી આગળ ચાલતા જો સત્પુરુષનો યોગ થાય તો લક્ષ ત્યાં જાય છે વિશેષપણે, અને ત્યાં ભક્તિ, પરમ ભક્તિ, ઐક્ય ભાવ વગેરે સતાય છે. પછી એમાંથી આગળ વધે ત્યારે સ્વરૂપની ઓળખાણ થાય ત્યારે સ્વરૂપ લક્ષ થાય છે. આમ યથાર્થપણે લક્ષના તબક્કા છે, અને સ્વરૂપની ઓળખાણમાં જે સ્વરૂપ લક્ષ થયું એ તો મોક્ષ માર્ગની પ્રાપ્તિ નિકટ છે એને જ થાય છે, એમાં મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ જાય છે. ઈષ્ટ અનિષ્ટ પણ મુખ્ય કારણ તો સુખ બુદ્ધિ છે ને. કોઈ વાત સારી લાગી એ સુખ બુદ્ધિને કારણે છે, કોઈ ખરાબ લાગ્યું એમાં સુખ બુદ્ધિ છે. એક સુખ બુદ્ધિને લીધે અનેક પ્રકારના પછી વિભાવ થાય છે રાગ દ્વેષ.
વર્તમાનમાં એવું લાગતું હોય કે જે મમત્વના પરિણામ, સંસાર પ્રતિના જે પરિણામ છે એનું જોર ઘણું છે, છતાં નિશ્ચય એક હોય કે એક નિશ્ચય પણ સાથે હોય કે આને કોઈ પણ રીતે આની આની જોડને તોડીને આત્મકલ્યાણમાં આગળ વધવું જોઈએ. તો એ નિશ્ચય તો થઈ ગયો, એની પછી એ આ જે પરિણામ જે છે એ મન કરતા વાર લાગતી હોય છે, પરિણામ મન પડે ખરી એવો નિશ્ચય
હું શું છું કે નિશ્ચય છે એ બરાબર યથાર્થ નિર્ધારરૂપ હોય તો નિશ્ચય બળ સાથે પ્રગટ છે. નિર્ણય છે એ નિર્ણય બળને ઉત્પન્ન કરનારો પ્રકાર છે અને નિર્ણય બળ હોય તો એ નિર્ણયની દિશામાં ઇનિશિયેટિવ લેવા માંડે છે. પછી ચોક્કસ કામ થાય ત્યારે એક કામ કરવું જ છે એવો નિર્ધાર કરવામાં આવે તો એ દિશામાં માણસ પગલાં ભરે છે. અને આ માર્ગમાં તો જે આગળ પગલાં ભરે છે એ સફળ થાય જ છે એવું છે. હું દેશમાં ક્યાં ના ભાવમાં થાય તો એને અંગે બહારના ફેરફારો પણ થવાના. કેમ કે આત્મભાવને પોષણ આપવું છે તો સત્સંગ દ્વારા અપાય છે તો સત્સંગ વધુ પ્રાપ્ત થાય એવો 12મો પ્રકાર થશે. પછી અસત્સંગમાં રહેવું નથી એ પણ 12મો ફેરફાર થશે. કુસંગ કરવો નથી એ પણ 12મો ફેરફાર થશે. સત્સંગ ન મળે તો શાસ્ત્ર સ્વાધ્યાય કરવો છે એ પણ 12મો ફેરફાર થશે. તો એમને અસર તો આવે જ છે.
મંદિર જી કે આયે થે ના તો સાયલા કા બાદ ચલતા થા તો મેં કહા કે અગર નહીં દિખાઉંગા તો તકલીફ જ્યાદા હોગા ઓર ફિર એક તો દો મકાન વોકિંગ મેં નહીં જા પાતા ઓર ફિર કહીં ભી નહીં જા પાઉંગા. પરિણામ હટ ગયા उस समय एक विचार ये भी आया था इसके अंदर भिन्नता महसूस कर रहा था. मैंने कहा मेरे को भाई भाई से ऐसा आज्ञा नहीं है विकल्प से समाधान कौन ही रहना है कुछ ऐसा उस समय नहीं किया. फिर सवेरा ऐसा विचार आया कि मित्र ने बोला था ये 1200 रुपये लेता है द्वारा से पट्टा बदलने के. तो उस समय मैंने 1200 रुपये मम्मी से एक दिन पहले मंगवा तो लिए थे फिर 100 रुपये तो खर्च हुआ है. तो मेरे को ऐसा विचार आया कि डॉक्टर से अगर डॉक्टर से पीछे से बोल दूंगा कि अभी मेरे पास इतने पैसे नहीं, हम लोग सत्संग के लिए आते हैं और अभी हमारे पास इतने पैसे नहीं है, अभी कितने पैसे ले लो. डॉक्टर सीधा है और मतलब मान भी आता. और फिर मैंने इस परिणाम सब लोग को बताया था सत्संग में. लोगों ने बोला कि सत्संग के लिए ऐसे दीनता नहीं करनी चाहिए और माया चाहिए परिणाम नहीं सुनना चाहिए. उस दिन मैं पूरे दिन में मेरे को पता ही नहीं चला कि मैं ऐसा परिणाम कर रहा हूँ. तो मेरे को इन लोगों ने बताया तो मेरे को ऐसा बहुत विचार आया कि मेरे को ऐसा नहीं करना चाहिए आगे से कभी भी. अभी अपन आगे आगे फराना वैसे ही ऐसा विचार आता है. उधर डॉक्टर पर गया तो उसका डॉक्टर कंपाउंडर पट्टा काटने लगा था, वो भाग के ऊपर कैंची चला रहा था. तो उस समय बार बार मैं उससे बोलता रहता ही है, देखो आपके ऊपर किया था डॉक्टर कंपाउंडर बोला कि क्या बच्चा जैसा बात करते हो। मैंने कहा मेरे को एकत्र बोल दिए कि इसलिए इससे बोल रहा हूँ। तो मैंने कहा फिर मेरे को बेचारा ही नहीं, नहीं भाग ज़्यादा बढ़ जाएगा ना, फिर दिक्कत हो जाएगा, ऐसा बेचारा मेरा। तो अगले दिन पूर्णिमा बहन ने दर्शन कर रही थी, वो भाव गया था, उन्होंने दर्शन करने को बोला था रोज की रोज। और वो पैर में दोई लगाया ना तो उस समय दर्द होने लगा। और मैंने देखा कि इसमें क्या एक बुद्धि है, अभी तो इससे तो दोबारा घाम नहीं बढ़ने वाला है। तो फिर मेरे को लगा कि देखो हमारा रोपण का स्कूल तो होता है क्या, तो हम पकड़ ही नहीं पाते हैं बुद्धि को।
तो क्रम से नहीं चलोगे तो विकल्प से समाधान करने का एक प्रसंग आएगा।
अगर ऐसे ख्याल में आया विकल्प से समाधान नहीं लेना, अब परिवर्तन पे चलना है।
तो धर्मबुद्धि सोशल सोशल एक्टिविटी हुई है, वो सामाजिक प्रवृत्ति के कारण समाज में मदद करना है। ये आजकल तो हर जगह धर्म के साथ सामाजिक प्रवृत्ति का रवैया चालू हो गया है। होते हैं धार्मिक ट्रस्ट, उसमें सामाजिक प्रवृत्ति घुसार देते हैं, लोग पैसे, क्योंकि लोग ज्यादा पैसे सामाजिक प्रवृत्ति में देते हैं, तो पैसा लेने के लिए भी रख लेते हैं। राजगृह में चंद्रराजी चलावे, आखने हॉस्पिटल चलावे, વિરાયતમાં ચલાવે છે, એવું બધે હવે થોડું થોડું થઈ ગયું છે। ખાસ કેન્દ્ર બીજું ચીજ નતું વચક પૂરું ચાલુ થઈ
ગયા ભગવાનના ભય વગર આત્માની પ્રીતિ થાય છે। ભાવ જે પણ આવે છે એની પરિણતિ ઉપર અસર નથી થતી, ક્ષણિક જયારે ભાવ આવે છે ત્યારે તો એવું લાગે છે કે આ શું થઈ રહ્યું છે, આવી તો ના આવી પરિવર્તન છૂટ્યું છે, એવું ઘણા પ્રકારના ભાવ આવે। પણ પછી જયારે એની અસર મન છે પાછી જેવી ની જેવી પરિણતિ હતી તો એવી ને એવી જ હોય છે,
પરિણતિ તો ઉલટી પરિણતિ થાય, સુલટી પરિણતિ થાય તો ઉલટી તૂટે, પરિણતિ તો રસથી થાય, ઘણો તીવ્ર રસ થાય તો જ પરિણતિ થાય।
એવું મને ઘણી વાર લાગે કે જે સત્સંગમાં ભાવ ચાલેલા હોય કે કોઈ ઊંડા વિચાર ચાલતા હોય ત્યારે જે ભાવ ચાલેલા હોય એની એનો અસર પછીના આગળનું સફર એક બે કલાક પછી જોયો તો મને કઈ એનો કઈ અસર ના લાગે, મને પાછું જેવો હતો એવો ને એવું જ
લાગે છે। અસર તો જેટલો તમે રસ લીધો હોય એના પ્રમાણમાં અસર રહે, રસ ઓછો હોય તો અસર ઉડી જતા બહાર ન લાગે, જેટલો રસ વધારે એટલી અસર વધારે,
તો પછી બીજા પરિણામ થાય એની અસર પછી ચાલુ, એમાં રસ લેવાય એટલે એની અસર ચાલુ થઈ જાય ને. સત્સંગ પછી અસત્સંગ ચાલુ થાય, એમાં રસ આવે એટલે એની અસર ચાલુ થાય. તાજવાના પલ્લા જેવું છે, રસ છે વજન છે, એટલું વજન મૂકો એટલું પલ્લું નીચે બેહે, એના કરતા વધારે વજન બીજી બાજુ આવે એટલે આવું ઊંચું થઈ જાય. સાયન્ટિફિક છે. એટલે શું નિર્ધાર ન હોય ત્યાં સુધી એવું થાય, એક સાઈડ નો નિર્ધાર થઈ જાય તો પછી નિર્ધાર નો જે બળ છે એ સાઈડ માં કામ કરતો થઈ જાય. ત્યાં સુધી તમે નિશ્ચય ન કરો કે આ કામ કરવું જ છે અને કોઈ પણ ભોગે કરવું છે, તો નિશ્ચય ન થાય ત્યાં સુધી પરિણામ બીજી બાજુ ખેંચાતા. બે ટ્રેક ચાલતી હોય છે, સંસાર બાજુ નહીં ચાલે, આત્મકલ્યાણ બાજુ નહીં ચાલે. આત્મકલ્યાણની ભાવના પણ હોય અને સંસારના પરિણામોના પણ ટ્રેક ચાલે. જે બળવાન હોય એ બાજુ ખેંચાય, જીવ જીવ ક્યાં ખેંચાય, જે પરિણામો બળવાન હોય એ બાજુ ખેંચાય. એટલે જો સંસારના પરિણામોનું બળ વધી જાય તો એ બાજુ બીઓ જશે અને આનું ધોવાણ થઈ જશે. એ વખત જલ્દી કે મોડું, વહેલું કે મોડું, આત્મ કલ્યાણની ભાવના અને એ બાજુનું બળવાન પણ હશે તો આ ઘસાઈ જશે. એટલે તો ચાલે, બે બાજુ તો ચાલે જ પરિણામ, એવું નથી કે એક બાજુ જ ચાલે, બે બાજુ દરેકને ચાલે. સવાલ એટલો છે અથવા જોવાનું એટલું છે કે બળ કોનું વધારે છે, જેનું બળ વધારે છે એ બધું જીવ તણાશે. ચાલવાના તો બધા ને બે બાજુ ચાલે, આમ તો પૂર્ણતાના લક્ષ પછી સંવેગ સારો આવે છે, આત્મકલ્યાણની ભાવના વધારે બળવાન બને છે. અને પૂર્ણ થવું છે એટલે પૂર્ણ થવાનું જે લેવલ છે એ બહુ ઊંચું છે, એટલે જલ્દી જલ્દી કામ કરવાની શીઘ્રતા, ત્વરાથી કામ કરવાનો પ્રકાર ઊભો થાય છે. જ્યારે ત્વરાથી આત્મકલ્યાણ કરી લેવું હોય તો બીજા ડિસ્ટર્બન્સીસ પછી ઓછા થતા જાય છે, થઈ જાય છે.
મને તો કોઈ હમણાં ઉદય જ નથી એટલે મારું કઈ ચાલતું નહીં, બહુ મન પરિણામ ચાલે, મન બળ ચાલે છે. જે તીવ્રતા આવી જોઈએ, જે તીવ્રતા આવી જોઈએ ભાવનામાં નથી આવતી, તો એવું લાગે છે કે બધું ઉદય એવા છે ને, બધા મન કઈ છે નહીં, વિશેષ અનુકૂળતા નથી, વિશેષ પ્રતિકૂળતા એટલે કઈ નથી ચાલતું.
એ વખતે ભલે ઉદય તીવ્ર મંદ તીવ્ર નથી બે માંથી કોઈ, પણ જે પરિણામ ચાલતા નથી પ્રમાદને તો સૂચવે છે, એટલે ત્યાં પ્રમાદનું બળ છે. પ્રમાદ છે ને એ ચોર જેવો છે, શું કપાઈ જાય ખબર ન પડે. ઘરમાં ચોરી થાય ખબર ન પડે, કેમ કે આપણે તો ઊંઘતા હોઈએ, નહીં દાદા ચોર ચોરી કરી દે, એમ પ્રમાદ છે ચોર છે, એમાં શું થાય ખબર ન પડે આપણને, આપણે ઊંઘમાં જ રહી જઈએ. સત્સંગે આ બધી પરિસ્થિતિની ભયંકરતા વાસ્તવિકતા સમજાય, પછી એની સ્થિતિ સમજાવવા માંડે.
જયારે ભાવ વધે છે ત્યારે એવું દેખાય છે કે આ ભાવ વધશે તો બધું છૂટી જશે મારે સંસાર. ત્યારે એક અનિર્ણય ની દશા રહે છે, હજી છોડવું છે કે નથી છોડવું, આ બધું છૂટી જતું દેખાય છે, દેખાય કે આ ભાવ જો જોર પકડે તો બધું છૂટી જશે. જે બધો મોહ છે એમાંથી સુખ પ્રાપ્ત કરવાની વૃત્તિ પાછી પાછી જોર કરે છે, અનિર્ણય થઈને ઓલો ભાવ તો ગાંઠ થઈ જાય છે. અનિર્ણય
શું છે કે પૂર્વકાળમાં જે અતિરસથી ભાવો થયા છે એને તોડવા માટે શક્તિની જરૂર છે, એટલી શક્તિ ન હોય ત્યારે થોડુંક સ્ટ્રગલ ચાલે, ખેંચા તાણી દેને કે કઠણ પણ લાગે, એવી એક પરિસ્થિતિ છે આ. એટલે શાંત ચિત્તે ગંભીરતાથી પરિપક્વ વિચારથી નિર્ણય કરવો પડે. જ્યાં સુધી આ પ્રકારે નિર્ણય ન થાય ત્યાં સુધી જે પૂર્વકાળના રસ લીધેલા પરિણામો છે એ સંસ્કારો તકલીફ આપે એમ બને, એટલે એને નાબૂદ કરવા માટે એક વખત ગંભીરતાથી શાંત ચિત્તે પરિપક્વ વિચારો પૂર્વકનો નિર્ણય આવવો જોઈએ કે અમારે કઈ સાઈડ પકડવી છે. બહારમાં ફેરફાર કરવો સહેલો છે પણ અંદરના ફેરફારો કરવામાં શક્તિની જરૂર પડે છે. બહારના ફેરફારો કરવા એ એટલી મોટી વાત નથી, અને એવા ફેરફારો અનંતકાળમાં અનંતવાર આપણે કર્યા છે, દીક્ષાઓ લીધી છે, બધો ત્યાગ કર્યો છે. એમ અત્યારે પણ માનો થોડો ઘણો ત્યાગ કરીએ કે ભાઈ ચાલો આગળ નથી ભણવું, આમ નથી કરવું, એટલું અઘરું નથી. જેટલું અંદરના દુશ્મનો સાથે લડવું અઘરું છે, પણ અઘરું હોવા છતાં ન થઈ શકે એવું નથી, અશક્ય નથી. આપણા જેવા અને આપણાથી નબળા હતા એવા અનંતા જીવોએ સબળાથી ને કામ કર્યું છે, અને એ સબળા થઈ શકાય છે કેમકે શક્તિ અંદર રહેલી છે. શક્તિ તો બહુ ચમત્કારિક શક્તિ છે, આશ્ચર્યકારી શક્તિ છે. જાગૃતિ આવે એટલે સહજ માત્રમાં એને જતા વાર નહીં લાગે. પોતે નબળો છે ત્યાં સુધી પોતાને સૌ દબાવે એના જેવું છે, નબળાને સૌ સતાવે એના જેવું છે. પોતે જરાક બળવાન પણ થાય એટલે વાત પૂરી થઈ ગઈ. થોડુંક શરૂઆતની અંદર જરાક જોર કરવાની જરૂર પડે છે. શાસ્ત્રમાં એક દ્રષ્ટાંત આવે છે, એક સિંહનું બચ્ચું હતું, એ બકરાના ટોળામાં રહેતો હતો અને પોતા એમ જ સમજતો હતો હું પણ બકરું જ છું. એટલે સિંહ આવે જંગલમાં ત્યારે બધા બકરા ભાગે એમ એ ભાગે એમાં એમણે સિંહ જે પાછળ પડ્યો તો એને નવાઈ લાગી કે બકરા જ ભાગે છે સિંહ નું વચ્ચે શું કરવા ભાગે છે એને તો એને પકડી પડ્યો પકડ્યો એટલે ઓલું તો ગભરાઈ ગયો ગભરા માટે તને હું નહીં મારું કે ભગવાન ગભરાટ છૂટે નહીં. તું મારો જેવો સિંહ છું કે તમને કઈ જલ્દી માન્યામાં આવે નહી. પછી એને પાણીના ખાબોચિયા કે કુવાના કાંઠે લઈ ગયા જોયું જો તારું મોઢું જો તને તારું મોઢું દેખાતું નથી શું મારા જેવું તારું મોઢું છે તું પણ સિંહ છું હું પણ સિંહ છું તારે ગભરાવાની જરૂર નથી તું બકરું કેમ થઈ ગયો છો કે માનસિક રીતે બકરું થઈ ગયો ત્રાડ નાખે એક વાર કે મારે જ્યાં પેલા બધા ભાગી જશે બકરા હા ત્યાં ત્રાડ નાખે તો બકરા ભાગવાનું ગયા એ થઈ ગયો સિંહ થઈ ગયો એટલે હતો જ નહીં તો સિંહ પણ ભ્રમથી બકરું થઈ ગયો એટલે એ ભ્રમ છૂટી ગયો એટલે સિંહ થઈ ગયો બસ આવી જ વાત છે. આત્મા માટે આત્મા પોતે પોતાને સંસારી માનીને સંસારી યોગ્ય પરિણામ કરી કરીને એક ભ્રમથી માનસિક નબળાઈમાં આવી જાય છે બાકી કઈ આત્મા માલ નથી. અનંત શક્તિનો ધણી પોતે છે સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપે છે અને અવ્યાબાદ સ્વરૂપે હોવાથી એને કઈ થાય એમ છે કોઈ બાધા પહોંચાડી શકે નુકસાન પહોંચાડી શકે કઈ કોઈ તકલીફ આપી શકે કે નાશ થઈ શકે એવું તો કઈ છે. પછી ચિંતા છે ને પછી વિકલ્પ છે એનો પછી બીજો ભાવ શું એક વાર બહુ શાંતિ તે પરિપક્વ વિચારોથી અને વિષયની ગંભીરતા પકડીને નિશ્ચય નિર્ણય નિર્ધાર ઉપર તો આવવું જોઈએ. પછી અલગ અલગ પરિસ્થિતિ જ્યાં સુધી નિર્ધાર નથી ત્યાં સુધી અલગ અલગ પરિસ્થિતિ છે. એક વખત યથાર્થ નિર્ધાર થયો એટલે પરિણામ એ દિશામાં ગતિમાન થઈ જશે પછી આ બીજી બાજુના પરિણામ જોર નહીં કરી શકે આવી જશે ક્યારેક પણ જોર નહીં કરી શકે પૂર્વ સંસ્કારથી આવે જોર નહીં કરી શકે.
ગઈ તો એસી ગઈ હતી મેં કહી સફાઈ કરી
वहां पे जाते इतनी थकान लगी कि लेटी ना तो सोए तो सोए तो मुझे सोते सोते एकदम से ऐसा लगा कि बहुत तबीयत बिगड़ गई। तो गंगा बहन दिखी सामने, उनको सामने बैठी हुई। तो वो बाबा जी बोल रही है कि तो हिम्मत ना आती है, जैसे तबीयत जी कोई जैसे कोई हिम्मत आने का मार चाहिए। दो आदमी आँख भी खुली, मैंने सोचा उठ गया हूँ, नींद भी खुलेगी। तो फिर एक बारह बारह हुई उनके ही और उनके साथ सत्संग चलता गया। फिर पाँच बजे जाते नींद खुली, तो
परिणमन वगैरह का तो जीव है ही नहीं, परिणमन तो निरंतर सबका चलता ही। अब देखो किस आधार से चलता है, किस अभिप्राय से चलता है, क्या क्या चलता है, क्यों चलता है, देखो प्रयास को। बात तो सब कुछ समझ में आई है, बस वो समझ को लागू करना है।
एक दो दिन पहले पापा का टेलीफोन आया था, तो बोल रहे थे मैं एक दो दिन बाद आऊंगा। पापा का टेलीफोन आया था, बोल रहे थे एक दो दिन में आ जाऊंगा भावनगर। मैंने कहा इधर आ जाएंगे फिर मेरे पीछे पड़ जाएंगे, चल चल। तो उनसे बोलूंगा कि अहमदाबाद से भावनगर लाके तो अच्छा रखिए, पर हम नहीं जाऊंगा। अभी अगर तुमको बिजनेस के लिए पैसा देना है दे दो, नहीं तो मैं तो अपने कर दूंगा, पर अभी साथ में नहीं जाऊँगा।
देखो उदय तो आएगा सब, उदय के टाइम पर उदय तो आएगा सब। अब जाने लायक तो नहीं हो गया, ले जा करके भी क्या करेंगे।
तो पट्टा था ना, इसका बहाना था तो उतर जाएगा, चार छह दिन
तो चलने में अभी चलने की प्रैक्टिस तो बहुत लगेगा। ये तो पता छोड़
गया, गलत तो नहीं किया तो
सो तो मैं गलत में क्या बात है, तो थोड़ा बहुत तो मूवमेंट चालू कर दिया ही है। देखो एक बीच में से हड्डी टूटी है तो उतना नहीं, जॉइंट्स होता ना तो तुम मुद्दों बीजो चालतो हतो। આપણે આ કામ કરવું છે કે નથી કરવું, ચર્ચા શું ચાલતી હતી, તો પરિણામ બે તરફ ચાલે છે, જયારે બે તરફી પરિણામ ચાલે છે એનું કારણ શું, કે આ જ કામ કરવું છે એવો નિશ્ચય નથી થયો, નિર્ધાર નથી થયો, ઉપર ઉપરથી તો એમ લાગે કે આ કરવું છે, ખરેખર નિર્ધાર નથી કર્યો, એ નિર્ધાર આ પ્રકારે કરવો જોઈએ એમ વાત ચાલતી હતી। समझ में नहीं
आया।
हाँ जो यथार्थ निर्धार होगा तो परिणाम में उस साइड का निर्धार के अनुसार प्रयास चलने लगेगा, अपना दोनों प्रकार के विकल्प आएंगे और लगेगा कि अपना तो कुछ चलता नहीं है, क्या करें, कुछ निकल तो आता नहीं, ये बात हो जाएगी। तो दोनों सब पीछे के परिणाम से मालूम हो ही जाता है कि क्या किया है, क्या नहीं किया है, निर्धार किया है कि नहीं किया है, मालूम पड़ ही जाता है।
चर्चा थी कि मम्मी से बात करी तो बात इंटरेस्टिंग थी कि अंदर थी जो जीव ने छूटू हो ने वो आवाज होते कि छूटू छे तो तब कोई वांधो नहीं आवे, छूटी जाए, पर जो एम ई आवाज मंद हो कि ओछो छूटू से ई भाव जो जोर ना करे ने ओलो भाव जोर करे कि आ जोए छूटू छे तेरा भाव छे।
કૃપાળુ દેવે તો લખ્યું છે સ્પષ્ટ કે છૂટનારને કોઈ બાંધનાર નથી, જીવ સ્વયં બંધાય છે, એનો અર્થ શું થાય કે જીવ સ્વયં પોતાની મેળે જ બંધાય છે, છૂટનારને કોઈ બાંધનાર નથી, અને જે સ્વયં બંધાય છે એને કોઈ છોડાવી શકે નહીં, આ વસ્તુ સ્થિતિ છે। અનંત દુઃખોથી છૂટવું, અહીં છૂટવું છે કે નથી છૂટવું એનો તર્ક વિતર્ક શું, દુઃખથી છૂટવાનો તર્ક વિતર્ક શું, પણ દુઃખોથી થાક્યો હોય તો જ આ બધું આવી શકે,
બીજાના દુઃખો જોઈને પણ દુઃખો થી વિચારવાનું જીવ હોય તો જગત તરફ દ્રષ્ટિ કરીને બીજાના દુઃખો જોઈને પણ બસ થઈ જાય છે,
નજર સામે દેખાય છે, તિરિંચના દુઃખો તો નજર સામે છે, મનુષ્યોમાં પણ કહેવાતા સુખી કેટલા ટકા, મૃત્યુના ભયનો દુઃખ તો સૌથી મોટો છે, હવે એ સંભવિત પરિસ્થિતિ કઈ નથી સમજી શકાય, કોણ ઈચ્છે છે, 90-100 વર્ષે કોઈ ઈચ્છતું નથી, એ ઉંમરના માણસને પૂછો તો કોઈ ઈચ્છતું નથી, વિચારવાનું જીવે તો આનો રસ્તો શું છે એ વિચારવું જોઈએ, આવા દુઃખો ભોગવવા ન પડે એનો કોઈ ઉપાય હોય તો એ ઉપાય વિચારવો જોઈએ, એ ઉપાય કરવાની કિંમત શું લાગે છે એ વિચારવી જોઈએ, અને એ કિંમત પોતે આપવા તૈયાર છે કે નહીં એ વિચારવી જોઈએ। હમણાં કોઈ એમ કે ભાઈ જડીબુટ્ટીની શોધ થઈ છે તો માણસ એક વખત શું કે એના મૃત્યુ ન આવે, અને એની કિંમત બહુ મોટી લે છે, એક વખત સંભાળવાની કિંમત કેવું મોટું લાગે છે. આપે કે ના આપે, સીધી વાત છે. તમે ગમે એટલી વાત, આપણે જીવતા છું તો જે કાંઈ ખર્ચ કર્યો છે એ વળતર મેળવી લેશું. ખર્ચ કર્યો છે કમાવી લેશું. ગમે એમ પણ સમાધાન કરીને ખર્ચે તો ખરો, જરૂરિયાત છે મારે, આ પ્રશ્ન કરાવે છે. નથી કરાવતા, ખરેખ નથી લાગતો, પંગુપાંગ નથી કપાતા, બધું થાય છે. જીવવું છે માટે તૈયાર થાય છે, આ તો તૈયાર થાય છે. લાગે છે એ પાછો વળશે, નહીં લાગે એ બી રખડશે, એમાં હું રખડ્યા કરશે, એમાં હું એનું સિગ્નિફિકન્સ છે કે એનું પરિભ્રમણ ઘણું લાંબુ છે. એને ભય લાગે છે એનું સિગ્નિફિકન્સ છે કે એ ભયથી. હા, એટલે એમાં શું છે કે બધા હાથે ઉગરતા એટલે ભય લાગે છે, પણ એ મોટા ભાગના એનો કોન્સેપ્ટ એવો છે કે આનો કઈ ઉપાય છે જ નહીં. મોટા ભાગના બુદ્ધિવાળા માણસોનો પણ એ કોન્સેપ્ટ છે કે આનો કાંઈ ઉપાય જ નથી, આ તો અનિવાર્ય પરિસ્થિતિ છે, ઈશ્વરના હાથની વાત છે, ને એમાં કોઈનું કાંઈ ચાલે નહીં. એટલે એમને લાચાર પરિસ્થિતિમાં સહન કરે છે. કોઈ કોઈ વિચારવાન જીવ હોય કોઈ જીવ વિશેષ વિચારવાન જીવો છે એને તો એમ લાગે છે કે ભાઈ ગમે તેમ પણ આનો રસ્તો કાંઈક શોધવો જ જોઈએ. વારંવાર મરવું પડે, જન્મવું પડે, આવા દુઃખો ભોગવવા પડે, એનો રસ્તો છે કે નહીં એની શોધ કરે છે માણસ, શોધ કરે છે ને જડી જાય છે. વિચાર તો આપણે આપણા માટે કરવાનો રહ્યો. દુનિયામાં તો જાત જાતના પ્રકાર હોય શકે, વિચાર કરવાનો છે તો આપણા માટે કરવાનો છે કે આપણી શું સ્થિતિ છે. બસ મૃત્યુના દુઃખ કરતા મૂંઝવણનું દુઃખ વધારે છે, અને મૂંઝવણના માર્યા લોકો મૃત્યુ પસંદ કરે છે, મૂંઝવણ નથી પસંદ કરતા. એનું શું, આપણને મૂંઝવણ થાય ત્યારે શું થાય છે? પરિભ્રમણમાં મૂંઝવણ નથી થવાનું એવું ક્યાંથી લીધું તમે? જે પરિભ્રમણ બાકી છે એમાં મૂંઝવણનું દુઃખ નહીં આવે એવું ક્યાંથી તમે વિચારી લીધું? અત્યારે જ મૂંઝવણનું દુઃખ આવે છે એનું શું કરશો? હજી તો પરિભ્રમણ તો હજી પછીની વાત છે. તો દુઃખ માત્ર નથી જોતો, એ આ માર્ગે ચડે છે. પરિભ્રમણનું દુઃખ એટલે શું કે બિલકુલ કોઈ પ્રકારનું દુઃખ નથી જોતું, એમ એનો અર્થ નીકળે છે. અને જયારે પણ આ જીવ દુઃખી થાય છે ત્યારે ક્યાં ઈચ્છે છે, એનો નિષેધ જ આવે છે. એટલી શું દીર્ઘ દ્રષ્ટિ નથી, શોર્ટ સાઈટેડ છે. આમાં તો દીર્ઘ દ્રષ્ટિ વાળાનું કામ છે, કાલનો વિચાર ન કરવાનું કામ છે, તો અનંત કાળનો વિચાર કરી શકે એવાનું કામ છે. પરિભ્રમણની વેદના એ તો પરિભ્રમણનો બહુ કડો નિષેધ છે, પરિભ્રમણનો અસાધારણ નિષેધ. એનું નામ પરિભ્રમણની વેદના છે. જેના આત્મામાંથી એટલો મોટો નિષેધ આવશે એને પરિભ્રમણ નહીં રહે. ચોખ્ખી વાત તો આટલી છે, જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી એને પરિભ્રમણ રહેશે, એ વાત પણ એટલી ચોખ્ખી છે. સમજણ ઉપરથી જીવ કઈ બાજુ ટર્ન લે છે એના ઉપર બધો આધાર છે. આ વિષય ફિલિંગનો છે, એ કૃત્રિમતાથી કર્યો થાય નહીં. કૃત્રિમતાથી કરવા જાય તો ન થાય, અને કૃત્રિમતાથી કરવાનો કોઈ અર્થ પણ નથી. આ તો સમજણ ઉપરથી એની ઇફેક્ટ આવે નેચરલ, લાઈન પકડાય તો પકડાય, પકડાય તો ગોથા ખાવાના તો છે. એકેન્દ્રીય જીવને કોઈ સંયોગોની પ્રતિકૂળતા નથી. અનંત દુઃખ નિગોદનું જે કહ્યું, નિગોદનું શરીર કેવડું કે દુઃખ બધા પ્રતિકૂળતા ના પડે. મૂંઝવણનું દુઃખ છે અને એ અનંત અકથ્ય છે. અત્યારે તો થોડી મૂંઝવણ હોય તો સહન ન થાય, એની ઓલી ડિગ્રી તો એનાથી અનંત ગુણી છે, એટલું બધું છે. એ થોડું નથી સહન થતું, બાકીનું સહન કેવી રીતે કરશે? ત્યાં કઈ નરકની જેમ પીડાની ને મારો કાપડની વેદના નથી, ત્યાં મૂંઝવણની છે. એ નિચ્છાતનું ફળ છે, નરક છે એ કસાયનું ફળ છે. એટલે મિથ્યાત્મક ફળ એકેન્દ્રીપણો છે, નિગોદ છે. નિગોદ છે મિથ્યાત્ના ફળમાં આવે છે, કસાયના ફળમાં નરક આવે છે. શું છે, ઓલા સ્થૂળ દુઃખો છે એટલે બધાને દેખાય છે, એટલે એ મટાડવા માટે એને મન થાય છે. વધારે દુઃખ નરકનું નથી, વધારે દુઃખ નિગોદનું છે. જ્ઞાન કમ હોય જ્યાદા હોય તો કોઈ મહેસૂસ હોય કે સમજ નહીં રહેતા. બચ્ચા કો માલુમ નહીં કે મુજબ પેટમાં દર્દ હો રહા હોય તો ક્યાં હું દુઃખી નહીં બતાય, ક્યાં રોતા નહીં હૈ ક્યાં? उसको ज्ञान तो है नहीं कि मेरे पेट में दर्द होता है, न बता सकता है, न बोल सकता है, न उसके कोई समझ में आता है. लेकिन वेदना होती है तो दर्द होता है तो रोता है कि नहीं रोता है, उसमें ज्ञान का क्या जरूरत है? और ज्ञान नहीं है इसलिए उसको दुख नहीं है क्या? बच्चे को ज्ञान नहीं है तो उसको दुख नहीं है उस वक्त क्या? વિચાર શક્તિ નહીં કોમા મેં આને છે અર્ધિક બઢ ગયા તબ કોમા મેં આ ગયા तुम किस विचार से कोमा में आए तुमको मालूम नहीं है, अगर मालूम होता तो पता चल जाता तुम कोमा में क्यों आए। पहले तो बात करते था तुम, फिर कोमा में क्यों आया पता ही नहीं चला, तुमको पता नहीं चला, इसलिए दुख ज्यादा है इसमें। मैंने कैसे वो थो एक्सीडेंट थे पीछे 36 कलाक कमा में आ गया सुत्सान गुमा दीद ये पहले तो एवं रीते बात करते तो सारू थी मैंने एक्सीडेंट थो नहीं तो मैंने मार पप्पा आगरा बोला भी लेते मैं सत्संग छोड़ी आगरा जावू पड़े आ तो सारू थी भले बे महीने आगरा जावा नहीं એવી સરસ વાત કરતો હતો એમાંથી એકદમ કોમામાં આવી ગયો એને જ ખબર નથી કેવી રીતે કોમામાં આવી ગયો ડાક્ટરો બધા ગભરાઈ ગયા કાને થઈ ગયું શું એમ બ્રેઇનમાં કાંઈ સોજો આવી ગયો શું થયો તો બ્રેઇન સ્કેનિંગ કરાવ્યું સ્કેનિંગમાં કાંઈ આવ્યું નહીં એ રીતે ડાક્ટરો કાંઈ પકડી શકે નહીં અને બપોર પછી તો શ્વાસ ચડ્યો એકદમ શ્વાસ ઉપડ્યો ડાક્ટરને એમ થયું કા તો કાંઈ સુખ થાય એવું કાંઈ કહેવાય નહીં 22 વર્ષની ઉંમર છે ગભરાયા ડાક્ટરો ગભરાને કારણે જલ્દી તમે અમદાવાદ લઈ જાઓ એમ્બ્યુલન્સ તાબડતોબ બોલાવી અને રવાના કર્યા ત્યાંના ડાક્ટરો જરા વિશે જાણ કરતા એને કીધું ગભરાવા જેવું નથી આવી જશે લાઈન ઉપર 8-10 દિવસે લાઈન ઉપર આવી ગયું પછી અહીંયા આવી ગયા અમદાવાદ એક આંટો ગયા હતા એના માટે તો આંખો ખુલે ઓળખી ન શકે બોલાવી તો બોલી ન શકે એને કાંઈ ખબર જ નથી કે અમે આવ્યા હતા અમે આવ્યા થયું માલુમ એ કાંઈ ખબર નથી આંખો ફેરવે તો પડખો ફરીને સૂઈ જાય બોલાવાનો પ્રયત્ન કરીએ કઈ બોલે બીજે દિવસે ધીમે 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 છે સ્માઈલ આપતો થયો એમ થોડું 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 એમ લાગે કે હવે કઈ ઇમ્પ્રુવમેન્ટ આવશે આવી ગયું પછી 2-3 દિવસે एक्सीडेंट का शौक भाई लगा था एक्सीडेंट हुआ तब नहीं लगा
था नहीं लगा
એને પોતાનો ખ્યાલ નથી શું પરિણામ થયા એ શોખ લાગેલો તો જ કોમામાં આવે શોખ લાગેલો ટ્રેક્ટર નું પડ્યું તો આ બાજુ પડ્યું એટલે બચી ગયું આ બાજુ પડ્યો તો ટ્રેક્ટર ની નીચે આવી જાય સાયકલ સાયકલ પર આ રહ્યા હતા વોમિટ થતું હતું તાવ આવ્યો હતો યાદદાસ્ત કઈ નથી તું હોસ્પિટલાઇઝ હુઆ ઉસ રાત કો તુમકો બુખાર આયા થા ઓર વોમિટિંગ બહોત હોતા થા
वो
तो ठीक है, सब तो याद है, दिन का याद है, रात्रि का याद है, रात्रि में क्या हुआ।
हाँ
બપોર પછી શું થયું યાદ નથી, એકચ્યુઅલી કોમામાં તો બીજે દિવસે સવારે આવ્યો છે, એટલે એની જે ઘૂંટાણું છે શું ઘૂંટાણું છે એને કાંઈ ખબર નથી, એ ઘૂંટાયા વગર કોમામાં આવે જ નહીં, તો ઘૂંટાવામાં તો સેકન્ડો બસ છે, કેટલા હા એમ નથી કે કલાક ઘૂંટાય પછી જ કોમામાં આવે, તો જો નોન મેડિકલ પર્સન ઓપરેશન થિયેટરમાં જોઈને દાખલ કર્યો હોય અને ડૉક્ટર ઓપરેશન શરૂ કરીને પહેલી વખત છરી મારે અને લઈને ફુવારો ઉડે, હા એટલે એ 5-10 સેકન્ડમાં ચક્કર ખાઈને લાકડીની જેમ પડે, લાકડી ઊભી રાખીને કેમ પડે, એવી રીતે માણસ પડી જાય, મૂર્છા જ આવે સીધી, મૂર્છા કયો કે કોમા કયો બે એક જ વાત છે, મને નાનપણમાં અનુભવ થયો હતો 15-16 વર્ષની ઉંમરે, 16 વર્ષની ઉંમરે છે, મેટ્રિકમાં તો 16 વર્ષ હતા, મોટા બેન છે અને પગમાં અહીંયા ગુમડું થયું હતું, લાવડું મોટું ગુમડું થયું હતું, આ ચામડું જાડું એટલે ફૂટે નહીં, એટલે એને નસ્તર કરવું પડે, નસ્તર એટલે છરી મૂકવી પડે ટૂંકામાં, આપણે નસ્તર કહીએ એને, એટલે મારા ફાધરે કીધું તું એને દવાખાને લઈ જા, પાટો બંધાવી દે, અને પીડા બહુ થાય છે, પીડા બહુ થાય એટલે રાત્રે ઊંઘ ન આવે, લપકારો મારે પીડાનો એટલે રાત્રે ઊંઘ ન આવે, રાડો પાડે કે ઊંઘ નથી આવતી ને દુખે છે એ દુખે છે, એટલે હું દવાખાને લઈ ગયો, દવાખાને લઈ ગયો એટલે ડાક્ટર કહે કે હું નસ્તર મૂકી દઉં છું, મને કીધું ઠીક, હવે આપણે નસ્તર બીજું કાંઈ ખબર નહીં, કોઈ દિવસ કાંઈ હાલ તો હારે જવાનું હતું એટલી જ વાત હતી, હું એને શું કર્યું આમ ચોકડી છરીથી ચોકડી કરી, પહેલાં આમ કરીને આમ છરી મારી પછી આમ મારી, હા બે છરી મારી જોયું કે આમ ચક્કર આવવા માંડ્યા, હા પડ્યો નતો તો મને ચક્કર આવવા માંડ્યા તો એ મને ખબર છે, હવે એમાં કઈ સ્થૂળ વિકલ્પો નથી કર્યા હતા કે આ નથી જોવું કે આ ન હોય કે એવું કઈ સ્થૂળ વિકલ્પો નથી કર્યા, જુઓ ને એની અસર આવે છે, પ્રત્યક્ષ જુઓ ને એની અસર આવે છે, બીજું કઈ નથી, સેકન્ડોમાં એટલી અસર આવે માણસ મૂર્છામાં આવી જાય, મને મૂર્છા નથી આવ્યું પણ ચક્કર આવ્યા તો યાદ યાદ છે, તો એનો અર્થ શું છે કે તમે જે દ્રશ્યને જુઓ છો એ દ્રશ્યને જોતા વેત સેકન્ડોમાં તમને એટલી અસર આવે છે કે તમારો કંટ્રોલ ન રહે તમારા પોતાની જાત ઉપર, આનું નામ પ્રેક્ટિકલ ઇફેક્ટ છે,
ભ્રમ
થાય તો દોરડીમાં સાપ દેખાય, એટલે કહેવાનો મતલબ શું છે આમાંથી કે જીવે સુખ દુઃખ નો વિચાર ઉપર છલ્લો ન કરવો, બહુ ઊંડેથી ગંભીરતાથી શાંતિથી કરવો, તો જ એના એ વિષયની અંદર એને પોતાના એ દુઃખ ટાળવાના ઇનિશિયેટિવ લઈ શકે, જે અસર જેટલી હદે આવવી જોઈએ, કામ બીજી બાજુ નું ચાલુ થયું આવવા ન દે, ઉલટી પરિણતિ થઈ ગઈ છે. એની સામે ઉલટી પરિણતિ ઊભી કરવી પડે. સત્સંગ આદિમાં રસ લઈ લઈને પરિણતિને મોલી પાડવી પડે, તોડવી પડે. બેનશ્રીએ પૂછનામૃતમાં લીધું છે કે આત્માર્થી જીવને વૈરાગ્ય ભક્તિ અર્પણતા સરળતા અને આત્મકલ્યાણની ભાવનાની બધાની પરિણતિ થઈ જવી જોઈએ. તો ગાડી આગળ ચાલે. જેટલી ઉલટી પરિણતિ છે એ તો થઈ ગયેલી છે. ઉલટા રસ લઈને ઉલટી પરિણતિ તો થઈ ગઈ છે. એ સરળ ના આવવા દે. રિબાઉન્ડ થઈને બધું પાછું જ જાય. જેટલો સામે આવે એટલો રિબાઉન્ડ થઈ છે ને પાછું જાય. સાંભળવા છતાં બેરા કાને અથડાઈને પાછું જાય છે. મને તો ખબર નથી કેટલું બધું હશે. પાછળ તો કઈ દેખાય નહી. આપડે તૈયારી કરી લીધી પછી એને કીધું મને ખબર નહીં આટલું બધું ઊંડું છે. પેલા થોડોક ચકો મૂક્યો ને બાર સપ્તિક આવ્યું નહીં એટલે પછી ને વધારે કાપ મૂક્યો હતો. શું વિદાય છે એને આમ બધો ખ્યાલ આવતો હતો. રિસર્ચરે ચાલે છે પછી અંદરથી સાફ કરે તો અંદર ખોતરીને સાફ કરી દો એને શું એ સાતન બીજું સુયા જેવું આવે છે. આગળ છે ફણું હોય આપણે નખ કાપવા નતા નતા આ નાણું લોકો રાખતા અને કંઈક કહેતા હતા. આમ તો પકડવા માટે સુયા જેવું હોય પણ આગળ સહેજ પડું ફણા જેવું હોય અણીદાર એનાથી ખોતરી નાખે. સપ્ટિકના પાર્ટિકલ્સ જો ચોટેલા રહીએ તો ત્યાં જેટલું લોહી આવે એ બધું સપ્ટિક થઈ જાય. એટલે એને બરાબર સાફ કરવું પડે ખોતરી. પછી સ્પિરિટ બિરિટ નાખીને સાફ કરે પછી એને જે દવા મૂકવી.
વેદના ક્યાં વિદાય છે, સતાની વેદના ક્યાં વિદાય છે એમ બતાવ્યા.
શું વેદાય છે? વેદના તો જાણવાનો વિષય છે, વેદનાનો વિષય નથી જાણવાનો. પછી મને વાતો કરાવતા ને એનું કામ કરતા જાય, વાતો કરતા જાય. મારે
આશ્ચર્ય થઈ
ગયું, આશ્ચર્ય લાગ્યું.
પંકજભાઈ એ કઈ જોયું છે આપણું થતું હતું, નામ તો મને ખબર છે. ઘણા વર્ષે પંકજભાઈ મળ્યા તો ત્યારે ખબર પડી ને શશીભાઈ ને દીકરા ત્યારે એ ભાઈ એમ બોલે કે તો બહુ
આમ કરવાથી મને લાભ થશે, આમ કરવાથી હું આગળ વધીશ, એવું કલ્પના કરે છે. સફળ નથી થયું માટે કલ્પના થઈ, કલ્પિત કલ્પના થઈ ગઈ ને. લાભ ની કલ્પના કરેલી પણ લાભ કઈ થયો નહી, એટલે કલ્પિત પ્રયત્ન થયો.
પછી જે મોક્ષ નું
મોક્ષ નું સ્વરૂપ ભાસતું ન હોય, શું કે મોક્ષ એટલે શું પરિસ્થિતિ છે, જીવની શું સ્થિતિ છે મોક્ષ માં, એવું કઈ મોક્ષ નું સ્વરૂપ તો ભાસ્યું ન હોય, મોક્ષ ને સ્વીકાર્યો હોય કે ભાઈ એક સર્વોત્કૃષ્ટ સ્થાન છે એમ ઓગે ઓગે માને ને ઓગે ઓગે એની ઈચ્છા કરી હોય. ઓગ સંજ્ઞામાં ઓગ સંજ્ઞામાં અનંતકાળ સુધી એવું બધું કર્યું હોય. ઓગ સંજ્ઞા એ ધર્મ તો અનંતકાળ કર્યો છે, લોક સંજ્ઞાએ ઓગ સંજ્ઞાએ અનંતવાર ધર્મ નું સાધન કર્યું છે, એ બધું કલ્પિત સાધન છે, એનાથી લાભ થયો નથી, થઈ શકે પણ. બે પ્રકારે બને છે એવા પરિણામ, એક ઓક્ષણનાથી અને એક ઓળખાણ છે. ઓળખાણ થી બને છે અમારા જ્ઞાનની પ્રધાનતા છે અને એ સફળ થાય છે. ઉક સંજ્ઞામાં રાગની પ્રધાનતા હોય છે અને ઉક સંજ્ઞાથી આગળ વધીને ઓળખાણમાં આવે તો વાંધો ન આવે, પણ જો ઓક સંજ્ઞામાં ને ઓક સંજ્ઞામાં રહીએ તો એ પરિણામ ફરી જાય છે, બદલાઈ જાય છે, ટકી નથી શકતા, એવું બને છે. એટલે એમ તો જેમ કે કોઈ પ્રસિદ્ધ પુણ્યવંત જ્ઞાની હોય, ગુરુદેવશ્રીનું દ્રષ્ટાંત લઈએ તો હજારો માણસો એમના પરિચયમાં આવ્યા, હજારો માણસો જ્ઞાની તરીકે એમને સ્વીકાર્યા, એમને સાંભળ્યા, પણ કોઈક વિરલ જીવનું જ કામ થયું. એમ સૂચવે છે કે ઓક સંજ્ઞા એ તો આપણે પણ માન્યું હોય, ઘણા માનતા હોય, પાછા એ પરિણામ બદલી જાય છે. સત્સંગ યોગે જયારે ખ્યાલ આવે ઓકસંજ્ઞાની આ બધું થઈ શકે છે, થાય છે, તો પછી ઓકસંજ્ઞાથી આગળ વધીને ઓકસંજ્ઞાને નિવૃત્ત કરીને, નાશ કરીને યથાર્થ માર્ગમાં આવી જાય, એમ બની શકે ને. પણ ઓકસંજ્ઞા એ ન આવે, ઓકસંજ્ઞામાં પણ ન આવે તો એને તો કાંઈ ચાન્સ જ નથી. ન આવે તો એને કાંઈ ચાન્સ નથી. કેમ કે કેટલાક જીવો આ બાજુ ઉપેક્ષિત છે આ વાતથી, તો એને કોઈ અવકાશ નથી. કેટલાક જીવો તો વિરોધમાં પણ છે, તો એને પણ અવકાશ નથી. તો અવકાશ પણ ઓક સંજ્ઞા વાળાને છે, એવું પણ એનું એક પાસું છે ખરું. પણ જો ઓક સંજ્ઞાને નિવૃત્ત ન કરે, એનો નાશ ન કરે, તો પછી બીજાની જે પરિસ્થિતિ છે, આ જીવની પરિસ્થિતિ થાય એમ છે. એ ચર્ચા ઘણી વાર ચાલી છે કે ભક્તિ છે એ જ્ઞાનીની ભક્તિ પિંડ જે ઓક સંજ્ઞા એ કરે છે, તો કરવી કે ન કરવી, આમ સીધો પ્રશ્ન આવે છે. ત્યારે જ્ઞાનીની ભક્તિ નહીં કરનારા, જ્ઞાનીનો વિરોધ કરનારા, ઓક સંજ્ઞા એ જ્ઞાનીની ભક્તિ કરનારા અને ઓળખીને જ્ઞાનીને ભક્તિ કરનારા, એમ જીવોના ચાર વર્ગ છે. તો પહેલા બેને તો કોઈ અવકાશ જ નથી, જે કાંઈ અવકાશ છે એ ઓકસંજ્ઞા વાળાને છે. એને ઓકસંજ્ઞાને નાશ કરી અને ઓળખાણ કરીને ભક્તિમાં આવવું જોઈએ, આટલી વાત છે. એમ ન કરે તો જે બીજાને લાભ નથી, એમ આને પણ લાભ નથી. પહેલા બે પ્રકારના જીવોને લાભ નથી, પારમાર્થિક લાભ નથી, એમ આ ઓકસંજ્ઞા વાળાને પણ પારમાર્થિક લાભ નહીં થાય. તેમ છતાં એટલો ભેદ છે કે જ્ઞાનીને છોડીને અન્ય સ્થાને ભક્તિ કરતા હોય અને જ્ઞાનીની ભક્તિ કરતા હોય, બે યોગ સંજ્ઞામાં હોય, એમાં ને એના ફળમાં ફરક છે, એના ને એના ફળમાં ફરક છે. કેમ કે કોઈ અન્ય મતના ગુરુઓ છે, સંતો છે, મહાત્માઓ છે, ત્યાગીઓ છે, એને પણ એના ભક્ત હોય છે, અને જ્ઞાની જે છે એને પણ એના અનુસરનારા ભક્ત, બંને ઓક સંજ્ઞામાં છે. તો પણ પહેલાના પરિણામ કરતાં આના પરિણામનું ફળ જુદું છે, એટલો ફરક તો છે જ. એ 335 નંબરના પત્રાંકમાં કૃપાળુદેવે વાત કીધી છે, માત્ર જે જ્ઞાનીને ઈચ્છે છે, ઓળખે છે અને ભજે છે તે તેવો થાય છે, એટલે કે જ્ઞાની થાય છે, અને તે ઉત્તમ કોટિનો મુમુક્ષુ સમજવા યોગ્ય છે. એટલે એનો અર્થ શું થયો કે મારે જ્ઞાની જોઈએ છે અને એ સિવાય બીજું કાંઈ ન જોઈએ, માત્ર શબ્દ લગાડ્યો છે. બહુ ભાગ શું હોય છે, જ્ઞાની પણ જોઈએ છે અને સંસાર પણ જોઈએ છે, અથવા સંસારિક પદાર્થો પણ જોઈએ છે, સંયોગો પણ જોઈએ છે, એમ બે વાત હોય છે. અને એટલે મેળ પડતો નથી, આગળ વધી નથી શકાતો, પણ માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, એ જ્ઞાનીને ઓળખે છે, એનો ક્રમ છે. માત્ર ઈચ્છે એ ક્રમે કરીને ઓળખે, એટલે જે માત્ર ઈચ્છે તે ઓળખે એનો ક્રમ છે. અને ઓળખે તો પછી એને એની ભજના થઈ જાય છે, પછી એને ભજે છે એના પરિણામ. બસ આ ત્રીજા સ્ટેજમાં આવ્યો છે, એ ક્રમે કરીને જ્ઞાની થાય છે. વર્તમાન માટે ઉત્તમ કોટિનો મુમુક્ષુ ગણવા યોગ્ય છે, પણ ભવિષ્યમાં ભવિષ્યનું તે જ્ઞાની છે, એટલી વાત ચોક્કસ. એમણે બહુ જ સુગમ જ્ઞાની થવાનો ઉપાય એની અંદર કહી દીધો છે એક જ વાક્યમાં.
માત્ર શબ્દ મૂકીને તો બહુ
કન્ડિશન કરી નાખી, કન્ડિશન મૂકી દીધી, શરત મૂકી દીધી કે બે ઘોડે નહીં ચડાય. અને કોઈની પાસે બે ઘોડા હોય ને ચડવા જાય તો એક ઉપર ન રહીએ, નીચે જ પડે. હાલો તો ઈચ્છે છે ત્યાં સુધી ઓક સંજ્ઞા એ પણ ઈચ્છે છે, પણ માત્ર ઈચ્છે છે એમાં એક લક્ષ થયું છે, સ્વલક્ષ થયું છે કે મને અનંત લાભ છે. આ નથી કેટલો મને અનંત લાભ છે એવી સમજણ થઈ છે, સ્વલક્ષી સમજણ થઈ છે કે મને અનંત લાભ છે. પણ પોતાના સંબંધીની સમજણ એ સ્વલક્ષી સમજણ છે, એવી જે એક સમજણ થઈ ગઈ છે કે ભલે ઓળખાણ નથી થતો પણ કે આનાથી મને અનંત લાભ છે, એ સ્વલક્ષી સમજણ માત્ર શબ્દ મૂકી દીધો કે તો પછી બે વાત નહીં બની શકે, એ જ્ઞાનમાં બે પરવાર નહીં સમાય. તો પછી વિચારવાન જીવ છે તો સર્વોત્કૃષ્ટ લાભ થતો હોય, અનંત લાભ થતો હોય તો આપણે બીજું છોડી દેવામાં વાંધો જ નથી, અથવા સહેજ મુકાઈ જાય છે એવી સમજણથી બીજું બધું મુકાઈ જાય છે, બીજું જોઈએ છે એ છૂટી જાય છે. જેને યથાર્થ સમજ આવી કે આનાથી અનંત લાભ છે, એનાથી બીજું છૂટી જાય છે, છોડવું નથી પડતું કે મારે આ જોઈએ છે, હવે બીજું નથી જોતો, કેમ કે બીજું લેવા જતા બહુ મોટું પરિભ્રમણ છે અને આનાથી પરિભ્રમણનો છુટકારો છે. એ પરિણામ એને ઓળખાણ કરાવવાની યોગ્યતા સુધી લઈ જાય છે, ખેંચી જાય છે. ઓળખાણ યોગ્યતાથી ઓળખાણ થઈ પછી તો કાંઈ કહેવાની વાત નથી.
જે જીવને જીવનું જે સર્વસ્વ છે એની જીવ ઉપેક્ષા કરે છે, અને જ્યાં સર્વસ્વ માયું છે એને કઈ નથી મળતું ત્યાં એની
અપેક્ષા. કેટલો મોટો વિપર્યાસ થયો, મોટો વિપર્યાસ થયો કે ન થયો,
માંથી નીકળે કે વિપરીતતા છે, હમણાંની જે વિપરીતતા છે એમાં
એટલે આમાં તો સત્સંગથી એનો વિચાર બળવાન થાય છે. વિચારી તો વિચાર્યું તો છે આપણે કોઈ અંશે, સત્સંગથી એ વિચાર બળવાન થાય છે, ઉપાય તો નહીં છે.